समय सार भगवान कुंकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृत चंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां निद्रा अधिकार में गाथा 223 सुधी स्वाध्याय थयो छे। गाथा 220 21 22 अने 23 ए चार गाथाओ साथे हती अने एमां मुख्यताथी ए वात करवामां आवी के जेम शंख पोते पोताना श्वेतपणाने पोते जाते ज छोड़े छे त्यारे ए काळो थाय छे, तेवी रीते ज्ञानी परना उपभोगथी अज्ञानी थतो नथी, परंतु पोते जाते ज अज्ञान रूपे परिणमे त्यारे अज्ञानी थाय छे अने त्यारे ए बंद करे छे। अने अगाउ आपणे कलश 150 ए वातने समझ्या के वस्तुनो स्वभाव ज एवो छे के पोते पोताने आधीन होय, स्वने आधीन होय, एटले आत्मानो स्वभाव ज्ञान स्वभाव छे। एटले एवा ज्ञान स्वभावने बीजू द्रव्य परद्रव्य अज्ञान रूपे क्यारेय परिणमावी सके नहीं, एटले आत्माने कोई अज्ञान रूपे परिणमावी सके नहीं। અને ત્યાં 150 કળશમાં તો એમ પણ કહ્યું કે જ્ઞાની તને પરના અપરાધથી બંધ થતો નથી, એટલે કે તને એવા ઉપભોગથી બંધ થતો નથી, અને બંધ થાય છે એવી શંકા પણ કરીશ તો પછી ફળદ્રવ્ય વડે આત્માનું બુરું થાય છે એવું માનવાનો પ્રસંગ આવશે, એટલે એ તો મિથ્યાત્વ થશે એ વાત પણ કરી। એટલે આ કળશ 150 ના અનુસંધાનમાં અને આ ગાથા 220 થી 223 એના બંનેના અનુસંધાનમાં જે કહેવાય એવો આ કળશ 151 હવે આપણે લઈએ છીએ। કુંકુંદાચાર્ય ભગવાને 220 થી 223માં જે વાત કરી એ અર્થ પણ એમાં સમાય છે, અને અમૃતચંદ્રાચાર્ય ભગવાને 150 કળશમાં જે વાત કરી એના અનુસંધાનમાં પણ આ જ કળશ આવે એવો આ 151મો કળશ છે। તો કળશ 151 જ્ઞાનીન કર્મન જાતુ કર્તુ ઉચિતમ કિંચિત તથા પ્યુચ્યતે ભુક્ષે હંતન જાતુ મે યદિ પરમ દુર્ભુક્ત એવાસી ભોઃ બંધ સાત ઉપભોગતો યદીન તત્કિં કામચારોસ્તિ તે જ્ઞાનમ સન્વશ બંધમેશ્ય પરથા સ્વશ્ચાપરાધા ધ્રુવમ। કળશના અર્થમાં અહીંયા કહે છે કે હે જ્ઞાની, તારે કદી કાંઈ પણ કર્મ કરવું યોગ્ય નથી। જ્ઞાનીને સંબોધીને વાત કરી છે કે જ્ઞાનીન જાતુ કિંચિત કર્મ કરતું ઉચિતમ ન, એ જ્ઞાની તારે કદી કાંઈ પણ કર્મ કરવું યોગ્ય નથી। તથાપી યદિ ઉચ્યતે કર્મ મે જાતુ ન ભુક્ષે, અને છતાં પણ જો તું એમ ઈચ્છે કે પરદ્રવ્ય મારું તો કદી નથી અને હું તેને ભોગવું છું, તો કહે છે કે ભોહો દુર્ભુક્ત એવ અશી, તો તને કહેવામાં આવે છે કે ભાઈ તું ખોટી ખરાબ રીતે જ ભોગવનાર છો। કારણ કહે છે કે હંત યદિ ઉપભોગત બંધ ન શાત, કારણ કે જે તારું નથી તેને તું ભોગવે છે એ મહાખેદ છે। એટલે ખરેખર જ્ઞાનીને કહે છે કે હે જ્ઞાની, તારે કદી પણ કાંઈ કર્મ કરવું યોગ્ય નથી. કર્મ એટલે અહીંયા કાર્ય. હે જ્ઞાની, તારે કદી કાંઈ પણ કર્મ કરવું યોગ્ય નથી. કર્મ કયા પ્રકારે, કાર્ય કયા પ્રકારે હોય? કરવા અને ભોગવવા રૂપે હોય એને કર્મ કહેવાય. કર્મ એટલે કંઈક કાર્ય કરીએ છીએ તે કરવાના ભાવ સાથે અથવા ભોગવવાના ભાવ સાથે હોય, એટલે કર્મમાં બંને આવી જાય. કરતાપણું ને ભોગતાપણું બંને એમાં તો સમાય છે. એ છે કે હે જ્ઞાની, તારે કદી કાંઈ પણ કર્મ કરવું યોગ્ય નથી. તો પણ જો તું એમ ઈચ્છે કે પરદ્રવ્ય મારું તો કદી નથી અને હું તેને ભોગવું છું, તો તને કહેવામાં આવે છે, એટલે કે અમે કહીએ છીએ કે હે ભાઈ, તું ખોટી રીતે જ ભોગવનાર છું. જે તારું નથી તેને તું ભોગવે છે એ મહાખેદ છે. અને પછી આગળ કહ્યું કે જો તું કહે કે પરદ્રવ્યના ઉપભોગથી બંધ થતો નથી, યદિ ઉપભોગતઃ બંધઃ ન સ્યાત્, જો તું કહે કે પરદ્રવ્યના ઉપભોગથી બંધ થતો નથી એમ સિદ્ધાંતમાં કહ્યું છે, માટે ભોગવું છું, તો તત કિં તે કામચાર અસ્તિ, તો શું તને ભોગવવાની ઈચ્છા છે? જ્ઞાનમ સન્વસ અપરાધ અપરથા ધ્રુવમ સ્વસ્ય અપરાધાત બંધમ એસી. એ છે કે જ્ઞાન રૂપે થઈને વશ, શુદ્ધ સ્વરૂપમાં નિવાસ કર, નહીં તો જો તું અન્યથા વિપરીત રીતે વર્તીશ તો, એટલે કે અજ્ઞાન રૂપે પરિણમીશ તો, તું ચોક્કસ પોતાના અપરાધથી બંધને પામીશ. શું કહ્યું? પહેલી વાત તો એ કહી કે એ જ્ઞાની, તને કદી કાંઈ પણ કરવું, કાંઈ પણ કર્મ તારે માટે યોગ્ય છે જ નહીં, કેમ કે તું તો જ્ઞાતા દ્રષ્ટા ભગવાન આત્મા છો ને. તને કરવાનો ભોગવવાનો ભાવ ત્યાંથી આવે જેને પોતાના સ્વરૂપમાંથી અતિન્દ્રિય આનંદનો અનુભવ થયો છે. એવા જ્ઞાન આનંદ સ્વભાવી ભગવાન આત્માને જેણે જાણ્યું છે, અનુભવ્યું છે, એવા જ્ઞાનીને એવા કરવાના ભાવ આવે જ નહીં. એટલે અહીંયા ઉપદેશ તરીકે પહેલી વાત એ લીધી કે હે જ્ઞાની, તને ક્યારેય કાંઈ પણ કરવું યોગ્ય નથી, તારે માટે એ વાત બરાબર નથી. તો પણ જો તું એમ કહે કે પરદ્રવ્ય મારું તો કદી નથી અને હું તેને ભોગવું છું, તો તને કહેવામાં આવે છે કે ભાઈ, તું ખોટી રીતે જ ભોગવનાર છે. ખોટી રીતે ભોગવનાર છે એટલે શું? કે જે તારું નથી તેને તું ભોગવે છે, જે તારું નથી તેને તું ભોગવે છે એ તો ખેદની વાત છે. અને જો તું એમ કહે કે પરદ્રવ્યના ઉપભોગથી બંધ નથી થતો એમ સિદ્ધાંતમાં કહ્યું છે, માટે ભોગવું છું, તો અમારે તને એમ કહેવું છે કે ભાઈ, તને ભોગવવાની ઈચ્છા છે? તું જ્ઞાની થયો છે અને તને ભોગવવાની ઈચ્છા છે, એટલે કે તને એવી ઈચ્છા નથી શોભતી, તને એવી ઈચ્છા હોય નહીં. જો તું જ્ઞાની હોય તો તને ભોગવવાની ઈચ્છા ન થાય. માટે ફરી ઉપદેશ આપતા કહે છે કે જ્ઞાનરૂપ થઈને વશ, શુદ્ધ સ્વરૂપમાં નિવાસ કર. તું જ્ઞાની છો તો જ્ઞાનરૂપે થઈને વશ, શુદ્ધ સ્વરૂપમાં તું નિવાસ કર. અને જો આમ નહીં કરે તો, એટલે કે જો તને ભોગવવાની ઈચ્છા રહેશે તો, જો તું ભોગવવાની ઈચ્છા કરીશ તો તું અજ્ઞાન રૂપે પરિણમીશ, અને એમ અજ્ઞાન રૂપે પરિણમતા તો તું ચોક્કસ તારા પોતાના અપરાધથી જ બંધને પામીશ, એનાથી જ તને કર્મનો બંધ થશે. બહુ સરસ વાત કરી દીધી. ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે જ્ઞાનીને કર્મ તો કરવું જ ઉચિત નથી. જ્ઞાનીને કર્મ હોય નહીં. કરતાપણું અને ભોગતાપણું જ્ઞાનીને હોય નહીં. જ્ઞાની તો જ્ઞાતા દ્રષ્ટા જ છે, એટલે જ્ઞાનીને કર્મ કરવું જ ઉચિત નથી. જો પરદ્રવ્ય જાણીને પણ તેને ભોગવે તો એ યોગ્ય નથી. પરદ્રવ્યના ભોગવનારને તો જગતમાં ચોર કહેવામાં આવે છે અને એને તો અન્યાય કહેવામાં આવે. પરદ્રવ્યને ભોગવે, પરદ્રવ્યને લઈ જાય, પરદ્રવ્યને રાખે, એવું બધું જે કરે છે એને તો ચોર કહેવામાં આવે છે જગતની દ્રષ્ટિએ, પણ એને તો ચોર કહેવાય, અન્યાય કહેવાય. એટલે પરદ્રવ્યના ભોગવનારને તો જગતમાં પણ ચોર કહેવામાં આવે છે, તો પછી તને પરદ્રવ્ય ભોગવવાનો ભાવ એ બરાબર નથી. વળી ઉપભોગથી બંધ કયો નથી એટલે મને બંધ નહીં પડે એમ કરી, અને જો તને ભોગવવાની ઈચ્છા થતી હોય કે હું ભોગવીશ મને ક્યાં બંધ પડે છે, તો પણ તને ભોગવવાનો ભાવ થયો છે કે અજ્ઞાન ભાવ છે. એટલે કહે છે કે વળી ઉપભોગથી બંધ કયો નથી એટલે જ્ઞાની ઈચ્છા વિના પરની બળજોરીથી ઉદયમાં આવેલા ને ભોગવે ત્યાં તેને બંધ કયો નથી એટલે હું ભોગવું છું એમ જો તને થતું હોય, તો પછી કહીએ છીએ કે જો પોતે ઈચ્છાથી ભોગવે તો પોતે અપરાધી થાય છે. ભોગવવાનો ભાવ થયો એ ઈચ્છા થઈ ને કે મને તો બંધ નથી એટલે હું ભોગવું છું, જો એમ તારા મનમાં હોય તો એ તારી ઈચ્છા થઈ, ભોગવવાની ઈચ્છા થઈ, અને ભોગવવાની ઈચ્છાથી જો ભોગવે તો અપરાધી થયો. અરે ભોગવવાની ઈચ્છા કરે પછી ભોગવાય કે ન ભોગવાય, પણ ભોગવવાની ઈચ્છા કરે એ પણ અપરાધ છે. જ્ઞાનીને એવો અપરાધ હોય નહીં, અને એવા અપરાધ હોય તો એને કર્મનો બંધ થાય. સમ્યત્વ સહિત છે જેને અંતાનુબંધી કસાયની ચોકડી ગઈ છે એવા જ્ઞાનીને હવે બહારમાં કાંઈ ભોગવવાના ભાવ હોય નહીં, પરને ભોગવવાનો ભાવ આવે જ નહીં. પહેલા જે 150 કળશમાં જે વાત કરવામાં આવી એના અનુસંધાનમાં અહીંયા કહ્યું છે કે હે જ્ઞાની, તને તો કાંઈ કર્મ કરવું ઉચિત છે જ નહીં, તું તો જ્ઞાતા દ્રષ્ટા છો, તું તારા સ્વરૂપને જાણવા વાળો જ છો, એટલે પરદ્રવ્યને ભોગવવું એ વાત તો તારે માટે યોગ્ય જ નથી. પરદ્રવ્યમાં કાંઈક કરું એ વાત પણ તારે માટે યોગ્ય છે જ નહીં, એટલે તને કોઈ કર્મ કરવું ઉચિત નથી. જ્ઞાનીને કર્મ કરવું ઉચિત છે જ નહીં, અને પરદ્રવ્યના ભોગવનારે તો ઈચ્છા કરીને પરદ્રવ્યને ભોગવું એવી, અને એમાં પછી પરદ્રવ્યના ભોગવવાથી મને બંધ પડતો નથી એમ જાણીને ઈચ્છા કરી હોય તો પણ એ ઈચ્છા તો થઈ ને, એ ભોગવનારે જે ઈચ્છા કરી છે એ જ અપરાધ છે. જ્ઞાનીને એવો અપરાધ હોય નહીં, અને જો જ્ઞાની એવા અપરાધ ભાવે પરિણમશે તો એને પણ બંધ પડશે, એને પણ બંધ થશે. એટલે જ્ઞાનીને અહીંયા તો ઉપદેશ આપ્યો છે અને એમાં બીજાઓને સમજ આપી છે. હવે આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે પ્રવચન આપ્યું છે એના અંશ લઈએ આપણે. પ્રવચન રત્નાકર ભાગ 7મો, પાના નંબર 405, કળશ 151, શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. જ્ઞાની ન, હે જ્ઞાની, તારે કદી કાંઈ પણ કર્મ કરવું યોગ્ય નથી. શું કહે છે કે રાગ કરવો કે તારે યોગ્ય નથી. પર વસ્તુમાં મીઠાશ આવવી એ તને હોય નહીં એમ અહીંયા કહેવું છે. કેમ કે કરવા કે ભોગવવાના ભાવ છે તો એ રાગના ભાવ છે, એમાં પરમા મીઠાશ છે, પરમાંથી મને કાંઈક પ્રાપ્ત થાય છે, પરમાંથી મને સુખ શાંતિ કે આનંદની પ્રાપ્તિ થાય છે એવી મિથ્યા માન્યતા છે. એટલે એવો પરતરફનો રાગ એ તારે માટે યોગ્ય નથી. એ છે કે રાગ કરવો એ તારે યોગ્ય નથી, પર વસ્તુમાં મીઠાશ આવવી એ તને હોય નહીં એમ કે છે. આ વાત થઈ એટલે કોઈએ પ્રશ્ન કર્યો, પાના નંબર 406 ઉપર શરૂઆતમાં જ પ્રશ્ન આપ્યો છે કે તો વ્યવહાર કરવો યોગ્ય નથી એમ ને. ગુરુદેવ કહે છે કે અરે ભાઈ, ખરેખર વ્યવહારને જ્ઞાની કરે છે ક્યાં? જ્ઞાનીને વ્યવહારનું કર્તૃત્વ છે જ નહીં, જ્ઞાની વ્યવહારને કરતો જ નથી. વ્યવહાર કરવો યોગ્ય નથી એમ જ્યારે કહ્યું તો કહે છે કે જ્ઞાની વ્યવહાર કરતો જ નથી, જ્ઞાનીને વ્યવહારનું કર્તૃત્વ છે જ નહીં, તો પછી આ બધો વ્યવહાર કઈ રીતે? કહે છે કે વ્યવહાર તો જ્ઞાનીને હોય છે, એ કરતો નથી પણ એવો વ્યવહાર એને હોય છે. વ્યવહારનું કર્તૃત્વપણું જ્ઞાનીને નથી, છતાંય એને વ્યવહાર હોય છે. નિશ્ચય રત્નત્રયની સાથે વ્યવહાર રત્નત્રય એને હોય છે, પણ જેટલો વ્યવહાર છે એ તો બંધ જ છે, બંધનું કારણ છે. શુદ્ધ ભાવ છે તો પછી શુદ્ધ ભાવમાં સ્થિરતા નથી થતી, એટલે બહારમાં આવે છે તો શુભ ભાવ હોય છે. શુભ ભાવ પ્રત્યે કઈ વલણ નથી, એટલે શુભ ભાવને ઇષ્ટ માનતો નથી, શુભ ભાવ કરવા લાયક છે એમ માનતો નથી, છતાં પણ જ્ઞાનીને શુભ ભાવ હોય છે અને એ પુણ્યબંધનું કારણ છે. એટલે નિશ્ચય રત્નત્રયની સાથે વ્યવહાર રત્નત્રય જ્ઞાનીને હોય છે, પણ જેટલો એ શુભ ભાવ છે, વ્યવહાર રત્નત્રય છે, એ બંધનું કારણ છે, પુણ્યબંધનું કારણ છે. માટે જ્ઞાનીને વ્યવહારનો રસ નથી. આત્મજ્ઞાની જાણે છે કે આ શુભ ભાવ છે તે બંધનું કારણ છે, અને એને તો એ માત્ર જ્ઞેય તરીકે જાણે છે કે આ શુભ ભાવ આવ્યો, હું શુદ્ધ ભાવમાં સ્થિર નથી રહી શકતો, એટલી મારી કચાશ છે, મારા પુરુષાર્થમાં એટલી ખામી છે, એટલે આ શુભ ભાવ આવ્યો છે એમ જ્ઞાની એને જાણે છે. માટે જ્ઞાનીને વ્યવહારનો રસ નથી, શુભ ભાવનો રસ નથી, અશુભ ભાવની તો વાત જ નથી. અહીંયા કે છે કે જેને અતિન્દ્રિય આનંદના રસનો સ્વાદ આવ્યો તેને રાગના રસમાં કેમ રસ આવે, એટલે કે ન જ આવે. અહીં તો વિશેષે ભોગની વાત લેવી છે, તેથી કહે છે, હે જ્ઞાની, તારે કદી કાંઈ પણ કર્મ કરવું યોગ્ય નથી. અર્થાંત, પર વસ્તુમાં મીઠાસ છે એવા ભોગના ભાવ તને હોય તે યોગ્ય નથી. આમ કહીને એને સ્વચ્છંદી પણ છોડાવ્યું છે. ગમે તેવા ભોગ થાય તોય અમારે શું, ભોગથી અમને કાંઈ બંધ પડતો નથી. એવું જો સ્વચ્છંદીપણું હોય તો એ સ્વચ્છંદીપણું અહીંયા છોડાવ્યું છે. નિશ્ચય આભાસી, ઘણીવાર આવું સ્વચ્છંદીપણું થાય. એક વખત એલેમાં એવા ભાઈ એક મળી ગયા હતા, એમની સાથે વાત કરતા એમણે કહ્યું કે જે કરવાનું એ તો આત્મામાં છે ને, પછી એમાં કઈ તિથિને દિવસે લીલોતરી ખાઓ કે ના ખાઓ એથી શું ફેર પડે છે એમ. કાંઈ ફેર પડતો નથી, અમે તો ખાઈએ છીએ, એવું બધું કંઈ અમે કરતા નથી, ના શું, બધું કરવાનું તો આત્મામાં છે ને, આવી વાત કરતા હતા. અરે પ્રભુ, શું આ વાત કરે છે! જેને ભગવાન આત્માનું મહાત્મા આવ્યું છે એને પર તરફનું લક્ષ્ય હોય જ નહીં, અને પરને એ ક્યારે ઈષ્ટ બુદ્ધિએ લે જ નહીં, અને પોતાના દોષને એ તત્વની વાત સાથે સાંકળી અને ઢાંકવાનો પ્રયત્ન પણ ના કરે, અથવા તો એને જસ્ટિફાય પણ ના કરે કે આ પોતે જે કરી રહ્યો છે એ બરાબર છે. આત્મજ્ઞાનીને દ્રષ્ટિ બદલાય છે પછી બહારમાં એને એવા વ્યવહારના દોષ હોય જ નહીં. એને રાત્રિ ભોજન ત્યાગ જ હોય, સૂક્ષ્મ હિંસા થતી હોય તો એને એ પોતે સ્વીકારી અને એને છોડવાનો પ્રયત્ન કરે કે ના, આ સૂક્ષ્મ હિંસા મારા દ્વારા થાય છે, મને હોય નહીં, મને એ જૈણાપૂર્વક જ વર્તે, એ કાંઈ એવા ભાવ ના કરે કે ના ના, એમાં ક્યાં વાંધો છે, તો મરવાનું હતું માટે મર્યું, એનું આયુષ પૂરું થયું માટે મર્યું, એવો ભાવ એને આવે જ નહીં. જો તત્વને સમજવાની વાત જુદી છે, અને જ્યારે તમે તત્વને આચરો છો ત્યારે જે ભાવ થવા જોઈએ એ બંનેમાં ઘણો ફેર છે. તત્વને સમજવું હોય ત્યારે આપણે એમ કહીએ કે કોઈ પણ જીવને તમે બચાવી શકતા નથી, એ જીવે છે કે મરે છે તો એના કારણે એ તત્વને સમજવાની વાત કરી. પણ જ્યારે સાધક દશામાં હોઈએ ત્યારે બહારમાં કોઈ જીવને કોઈ બીજો જીવ મારતો હોય તો ત્યારે એને બચાવવાનો જ ભાવ આવવો જોઈએ. એને એમ ન થવું જોઈએ કે મરવો હોય તો ભલે મરતો, એવો ભાવ એને આવે જ નહીં, શુભ ભાવ જ આવે. સાધક જે શુદ્ધ ભાવનો પુરુષાર્થ કરે છે એ શુદ્ધ ભાવમાં નથી ત્યારે એને અશુભ ભાવ ન આવે, એને શુભ ભાવ જ આવે, એનું જીવન જૈનાપૂર્વક જ હોય. એને હજી ચારિત્ર અંગીકાર ન કર્યું હોય તો પણ, પૂર્ણપણે ચારિત્ર અંગીકાર ન કર્યો હોય, મુનિ ન થયો તો પણ, એને અંતરમાં એવો જ ભાવ હોય, એવો જ શુભ ભાવ હોય, શુદ્ધભાવમાં નથી ત્યારે એને અંતરમાં એવા શુદ્ધભાવ જ આવે. એને એવું ન થાય કે આ થાય છે તો ભલે થતું, એમાં મારે શું છે, આ ભોગવાય છે તો ભોગવીએ છીએ, અમને ક્યાં બંધ પડવાનો છે, એવી સ્વચ્છંદતા હોય જ નહીં. અને એવી સ્વચ્છંદતાને અહીંયા છોડાવવામાં આવી છે. આત્મજ્ઞાનીને આખી દ્રષ્ટિ બદલાઈ જાય છે, એનો આખો વ્યવહાર જ બદલાઈ જાય છે. ગમે તેમ વ્યવહાર હોતો નથી, તત્વ સમજાવતા હોય ત્યારે એમ કહેવામાં આવે કે આ ઉપવાસ આદિ દ્વારા તમે સ્વરૂપમાં જઈ શકતા નથી અને બાહ્ય તપ જે છે એથી કઈ ફાયદો થતો નથી, આવી વાત સમજાવવામાં આવી હોય. પણ ત્યાં અપેક્ષા જણાવવી છે એટલે એ સમજાવવામાં આવ્યું હોય કે એવા બાહ્ય તપ દ્વારા જો તમે ત્યાં ને ત્યાં રોકાઈ રહેશો તો આગળ વધી શકતા નથી, માત્ર સુગનો જ બંધ પડે છે અને સ્વરૂપમાં જવાતું નથી, એ વાત સમજાવવા માટે કહેવામાં આવ્યું હોય. પણ એનો અર્થ એવો નથી થતો કે આત્મજ્ઞાની સંત હોય એ ઉપવાસ ન કરે, એમ નથી થતો. એને બાહ્ય વ્રત તપ ન હોય એમ હોય જ નહીં, પણ એના વ્રત તપ જે છે તે સમ્યક દર્શન સહિત છે, એટલે સાચા વ્રત અને તપ હોય જ, ન હોય એમ હોય જ નહીં. તપનો આટલો મહિમા કરવામાં આવ્યો છે તો કઈ અમસ્તો કરવામાં નથી આવ્યો, પણ સમ્યક દર્શનનું મહત્વ જેને સમજાયું નથી અને માત્ર દેખાદેખી એ તપ કરે છે તો એને સમજાવવામાં આવ્યું છે કે ભાઈ સમ્યક દર્શન પહેલી વાત છે, મિથ્યાત્માનો ત્યાગ એ પહેલી વાત છે, પ્રમાદનો ત્યાગ એ પહેલી વાત છે. એટલે તું એનો પુરુષાર્થ કર્યા વિના માત્ર આ શુભાવરૂપ બાહ્ય તપ છે એ કરીશ તો તને લાભ નહીં થાય, એમ સમજાવવાનું હોય છે. એટલે એ વાત કરવામાં આવી છે. એટલે તત્વની વાત જે રીતે કહી છે એ રીતે એને સમજવાની છે, અને જે સમજ્યો છે એને તો પછી સ્વચ્છંદીપણું હોય જ નહીં. એ તત્વની વાતને એવી રીતે સ્વચ્છંદથી લે એવું હોય જ નહીં. અહીંયા કહ્યું છે કે પર વસ્તુમાં મીઠાશ છે એવા ભોગના ભાવ નાની તને હોય નહીં, તને એ હોઈ શકે જ નહીં. અને આમ કહી અને એને સ્વચ્છંદીપણું છોડાયું છે. ગમે તેવા ભોગ થાય તોય અમારે શું, ભોગ દ્વારા ક્યાં બંધ પડે છે, એમ સ્વચ્છંદે પરિણમે તો તું ક્યાં જઈશ. ગુરુદેવ કહે છે કે એમ સ્વચ્છંદે પરિણમીશ તો તું મરી જઈશ. મરી જઈશ એટલે કે તું અનંતકાળ સુધી રખડીશ. સ્વચ્છંદને કારણે, મિથ્યાત્વને કારણે એને અનંતાનુબંધીનો બંધ પડશે. અને એમાં પણ ધર્મના નામે જો આવો સ્વચ્છંદ કરીશ તો પછી તારે અનંતકાળ સુધી રખડવાનું થશે. જ્ઞાનીને તો પરદ્રવ્યને ભોગવવામાં રસ હોય નહીં એમ કહેવું છે. પરદ્રવ્યને ભોગવવાથી અમને ક્યાં બંધ પડે છે, જે કંઈ કરવું એ તો આત્મામાં છે અને આ પરદ્રવ્ય તો ભોગવાય તો ભલે ભોગવાય, એવું ધર્મના નામે માનવું એ મિથ્યાત્વ છે. એટલું જ નહીં, એ ગૃહિત મિથ્યાત્વ છે. એ ગૃહિત મિથ્યાત્વ છે અને ગૃહિત મિથ્યાત્વ છે તે અનંતાનુબંધીનું કારણ છે. એટલે એ તો હોય જ નહીં. ગુરુદેવે બહુ અહીંયા સ્પષ્ટ કર્યું છે કે જો એમ સ્વચ્છંદે પરિણમે તો ભાઈ મરીને ક્યાં જઈશ. મરી જઈશ એટલે કે તું અનંતકાળ સુધી રખડીશ. જ્ઞાનીને તો પરદ્રવ્યને ભોગવવામાં રસ હોય નહીં, બહુ સ્પષ્ટ કરી દીધું છે. 150માં જ્યારે વાત આવી ત્યારે હજી થોડાકને એમ લાગ્યું કે આ ભોગવવાનું કે છે, એટલા માટે આપણે 150 કળશને બે જગ્યાએથી સમજ્યા. રાજમલજીની ટીકામાંથી પણ આપણે સમજ્યા અને એ વાતને સ્પષ્ટ કરી કે ત્યાં કહેવાનો આશય શું છે. અને જો હવે એના પછી 151માં કેટલું બધું સ્પષ્ટ કરી દીધું કે ભાઈ તને સ્વચ્છંદી પણ એવું હોય નહીં, તને એમ મનમાં ક્યાંથી એવો વિકલ્પ આવ્યો કે આ હું ભોગવું છતાં મને બંધ ન પડે, એવો તને વિકલ્પ થવો જ ના જોઈએ. જ્ઞાનીની વાત છે. આગળ 406માં પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે હે જ્ઞાની, તારે કદી કાંઈ પણ કર્મ કરવું યોગ્ય નથી. હવે આ તો શબ્દમાં વાત થઈ પણ શું એનો અર્થ થાય છે, ગુરુદેવ સમજાવે છે. હવે આ તો શબ્દ થયા પણ એનો અર્થ શું, કે રાગ કરવા જેવો છે એવું તારે હોય નહીં. વિષય ભોગ કરવા જેવા છે, ઇન્દ્રિયના વિષયોમાં સુખ છે એવી પરમા સુખ બુદ્ધિ તને હોય નહીં. જેને અંદરમાં આખું આનંદનું નિધાન પ્રભુ આત્મા નજરે પડ્યો તેને ઇન્દ્રિયના વિષયોમાં સુખ છે એમ કેવી રીતે ભાસે, ન જ ભાસે, એવું થાય જ નહીં. જ્ઞાનીને ઇન્દ્રિયના વિષયમાં સુખની બુદ્ધિ હોય જ નહીં. અતિન્દ્રિય આનંદ આવ્યા પછીથી બહારમાં ક્યાંય સુખ છે એવું એને હોય જ નહીં. પાના નંબર 407 ઉપર છઠ્ઠા પેરેગ્રાફમાં કહે છે કે હવે કહે છે કે તથાપિ તો પણ જો તું એમ કહે છે કે પરદ્રવ્ય મારું તો કદી નથી અને હું તેને ભોગવું છું તો તને કહેવામાં આવે છે, એટલે કે અમે કહીએ છીએ કે હે ભાઈ, તું ખોટી રીતે ભોગવનાર છો. આ શરીર તો જળ માંસ હાડકાનું પોટલું છે, અજીવ છે. આ શરીર અજીવ છે, જળ છે. એ સ્ત્રીનું શરીર પણ જળ માટી ધૂળ છે અને આ પૈસા પણ જળ માટી ધૂળ છે. આ કાર, કોમ્પ્યુટર, ડેસ્ક, બેડ આ બધું જળ છે. તો તું એમ કહે કે એ પરદ્રવ્ય મારું કદી નથી, એ જળ છે અને તું ચેતન છે, એટલે તું એમ કહે કે એ પરદ્રવ્ય મારું નથી, હું ચેતન છું ને એ બધા જળ છે. અને વળી પાછો તું એમ કહે કે હું પરદ્રવ્યને ભોગવું છું, તો એ ક્યાંથી આવ્યું? જેને તું પરદ્રવ્ય કહે કે આ પરદ્રવ્ય જળ છે, મારાથી જુદું છે, હું ચેતન ભગવાન આત્મા છું, હું જીવ છું અને આ અજીવ છે, કે જુદું છે, એ પરદ્રવ્ય છે, તો પછી એ પરદ્રવ્યને ભોગવવાનું ક્યાંથી આવ્યું? ચેતન જળને ભોગવે કેવી રીતે? વિરાગનો માર્ગ બહુ આકરો, ગુરુદેવ કહે છે. લોકોએ જૈન ધર્મને અન્ય ધર્મ જેવો માની લીધો, એટલે અન્ય મતમાં જે વાત છે એવી માની લીધી છે. વિતરાગ પરમેશ્વરે કહેલો માર્ગ તો જાણે લુપ્ત થઈ ગયો. લોકોને એની સમજ પણ નથી. શાસ્ત્રોનો અભ્યાસ ન મળે, એવા મહાપુરુષોનો સત્સમાગમ ન મળે, પછી એ વાત ક્યાંથી મળે? વિતરાગ પરમેશ્વરે કહેલી વાત પામવી, પ્રાપ્ત કરવી, સમજવી અને ગ્રહણ કરવી એ તો દુર્લભ છે. અહીંયા 408માં પાના ઉપર કહે છે કે હે જ્ઞાની, જ્ઞાનીને એમ કરીને સંબોધન કર્યું છે ને, એટલે હે જ્ઞાની એમ કહ્યું છે ને, એટલે કે આત્માનું જ્ઞાન અને આત્માનો સ્વાદ તને આવ્યો છે. જ્ઞાની સંબોધન કર્યું એમાં બધું આવી જાય છે. જેને જ્ઞાની કહેવામાં આવે એને થઈ જાય કે મને જ્ઞાની કહો તો હું ભગવાન આત્મા, મને મારા સ્વરૂપનું જ્ઞાન થયું છે એવો, હું સિદ્ધ સમાન, આ બધી વાત આવી જાય છે. જ્ઞાની કોઈને કહીએ એમાં એ બધું સમાય છે. આત્માનો સ્વાદ તને આવ્યો છે તો એ જ્ઞાની, પર વસ્તુ રાગ અને શરીર આદિ સામગ્રી કદી મારી નથી એમ તો તું માને છે, અને છતાં વળી તું કહે છે કે હું તેને, એટલે પર વસ્તુને, પર સામગ્રીને ભોગવું છું, તો એ ક્યાંથી લાવ્યો? ઊંઘ છો કે શું? શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્મા જ હું છું અને આ રાગ, પુણ્ય, પાપના પરિણામ, શરીર અને આ બધી કર્મના ઉદયના સંયોગે પ્રાપ્ત થયેલી સામગ્રી એ બધી પર છે, ભિન્ન છે, મારાથી જુદી છે એમ તો તું યથાર્થ માને છે, અને વળી તેને હું ભોગવું છું એવો ભોગવવાનો રસ લે છે, તો સ્વચ્છંદી છો કે શું? પર છે એને ભોગવવામાં તને રસ? આ તો સ્વચ્છંદી થઈ ગયો તું. વિષય ભોગવવામાં જો તને રસ છે તો અમે કહીએ છીએ કે તું દુર્ભક્ત છો, ખોટી રીતે જ ભોગવનાર છો. ધર્મી નામ ધરાવે અને કર્મના નિમિત્તથી મળેલી સામગ્રીમાં, પરદ્રવ્યમાં ભોગવવાનો રસ પણ ધરાવે, આવું હોય નહીં. આવું હોય તો તું ધર્મી જ કહેવાય નહીં, તો તું જ્ઞાની પણ કહેવાય નહીં. એક તરફ એમ કહે કે આ બધું જુદું છે, પર છે, અને પાછો બીજી તરફ એમ કહે કે હું એને ભોગવું અથવા તો એને ભોગવવાનો તને રસ હોય, આ બે વાત સાથે હોય જ નહીં. એ તો સ્વચ્છંદ થઈ જાય છે. શું કહે છે? કે તને જો પરને ભોગવવામાં રસ પડતો હોય અને તું તને ધર્મી માનતો હોય તો તું મૂંડ સ્વચ્છંદી છો, ધર્મી છો જ નહીં. કહ્યું ને કે તું ખોટી રીતે જ ભોગવનાર છો, અર્થાત અજ્ઞાની જ છો. અને પછી વિશેષ કહે છે કે જે તારું નથી તેને તું ભોગવે છે એ મહાખેદ છે. શું કહે છે કે શરીર, સ્ત્રી, પુત્ર, પરિવાર, પૈસા, મહેલ, મકાન ઇત્યાદિ એ બધું પર છે, એ તારાથી જુદું છે, તારામાં નથી, તું એને સ્પર્શતો નથી, એ તને સ્પર્શતું નથી, તું એમાં વ્યાપતો નથી, એ તારામાં વ્યાપતું નથી, છતાં તેને તું ભોગવે છે. જેને તું સ્પર્શતો પણ નથી એને તું ભોગવે કેવી રીતે? એ મહાખેદની વાત છે. આમ કહી અને ધર્માત્માને જ્ઞાનીને પરને હું ભોગવું એમ પરમા કદીએ સુખ બુદ્ધિ હોતી નથી એમ કહે છે. આ દ્વારા એમ સમજાવવું છે કે જ્ઞાનીને ખરેખર એવી પરમા સુખ બુદ્ધિ હોતી જ નથી. અને ગુરુદેવ તો કહે છે કે ધર્મી હોવાની આ અનિવાર્ય શરત છે, અનિવાર્ય શરત છે, જરૂરી શરત છે. શું શરત છે? કે એને પરમા સુખ બુદ્ધિ હોય નહીં. જો પરમા સુખ બુદ્ધિ પડી છે તો એ ધર્મી નથી, એ જ્ઞાની નથી. જ્ઞાની ધર્મી સ્વચ્છંદે વર્તે જ નહીં, જ્ઞાનીને એવા સ્વચ્છંદ હોય જ નહીં. આત્મામાં બધું કરવાનું છે એટલે બહારમાં ગમે તેમ હોય એમાં ક્યાં ફેર પડે છે એમ હોય જ નહીં. જેમ જેમ એ સ્વરૂપનો સ્પર્શ કરતો જાય છે, જેટલી વખત એ આત્મામાં જાય છે, એમ એના બાહ્ય આચાર વિચારમાં ઘણો ફેર પડી જાય છે. એની અંતરંગ દશા અને અનુરૂપ બાહ્ય દશા હોય જ. આત્મજ્ઞાની સંતના બાહ્ય આચરણમાં ઘણો ફેર પડી જાય. જેમ એ સ્વરૂપમાં વિશેષતાથી જાય છે, જેમ જેમ સ્વરૂપમાંથી આનંદ પ્રાપ્ત કરતો જાય છે, તેમ જગતના પદાર્થો પ્રત્યે એને ઉદાસીનતાનો ભાવ સહજ હોય જ. જગતના બધા જ પદાર્થો પ્રત્યે એને ઉદાસીનતાનો ભાવ હોય, એવો વૈરાગ્ય એને આવ્યા વિના રહે જ નહીં. અને એવા વૈરાગ્ય સહિત આત્મજ્ઞાની હોય એને પરમાથી ભોગવવાનો ભાવ ક્યાંથી આવે? પરમાથી કંઈક પ્રાપ્ત કરું કે પરમા સુખ બુદ્ધિ એને ક્યાંથી થાય? એવું હોય જ નહીં. અને ગુરુદેવ આમાં જે ન્યાય આપ્યો છે એને પણ આગળ સમજાવતા કહે છે. પાંચમા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે અહીં આમાં ન્યાય શું આપ્યો છે કે પ્રભુ તું જ્ઞાની છો એમ તને થયું છે અને જ્ઞાન આનંદ સ્વભાવી ભગવાન આત્માનું તને ભાન થયું છે તથા પોતાના ચિત્ત સ્વરૂપ આત્મા સિવાય પર વસ્તુ મારી નથી એવો તને નિર્ણય પણ થયો છે, છતાં પણ હું પર વસ્તુને ભોગવું એમ ભોગવવાનો તને રસ છે તો તું મૂંઢ જ છો, દુર્ભક્ત છો, મિથ્યા ભોગતા છો, અર્થાંત અજ્ઞાની છો. અહીં ધર્મ ભાવના રૂચિ ને પરની ભોગતાપણાની ભાવના એ બે સાથે હોઈ શકતા નથી, રહી શકતા નથી એવો ન્યાય આપે છે. ધર્મ ભાવના એટલે ધર્મની રૂચિ એટલે પોતાના સ્વરૂપનો ભાવ, પોતાને પરથી જુદો શ્રદ્ધવો, પોતે ત્રિકાળ નાયક ભગવાન આત્મા છે અને બીજું બધું જ્ઞેય છે એમ જયારે દ્રષ્ટિ થઈ હોય તો પછી એ જ્ઞેય છે એને ભોગવવાનો ભાવ એને હોઈ શકે નહીં. જે જ્ઞેય છે એને ભોગવવાનો ભાવ એને હોઈ શકે નહીં, એ ન્યાય અહીંયા આપ્યો છે કે ધર્મ ભાવના અને પરને ભોગવવાની ભાવના એ બંને ભાવનાઓ એક સાથે રહી શકે નહીં. પર ભોગવે પણ એ ભોગવાય ત્યારે એને ભોગવવાની રૂચિ ઈચ્છા ભાવના નથી, પરંતુ એ જ્ઞેય છે અને ભોગવાય છે તો એ પોતાના પુરુષાર્થની નબળાઈ છે, એટલે એને ભાવના એને ભોગવવાની નથી, એને ભોગવવાની ભાવના હોઈ શકે જ નહીં. ધર્મ ભાવના અને ભોગતાપણાની ભાવના એ બંને સાથે હોઈ શકે નહીં એવો અહીંયા ન્યાય આપ્યો. આગળ 409માં પાના ઉપર કહે છે કે શું કહે છે કે પરદ્રવ્યના ભોગથી બંધ થતો નથી એમ સિદ્ધાંતમાં કહ્યું છે, માટે ભોગવું છું તો પૂછીએ છીએ કે શું તને ભોગવવાની ઈચ્છા છે? બીજી રીતે પાછું સમજાવ્યું કે પરદ્રવ્યના ભોગવવાથી બંધ થતો નથી એવી વાત સિદ્ધાંતમાં કરી, એ તો દ્રષ્ટિની અપેક્ષાએ વાત કરવામાં આવી. ત્યાં દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે એની મુખ્યતાથી એ વાત કરવામાં આવી છે, એટલે એ વાત સમજાવવામાં આવી. પણ અહીંયા કહેવું છે કે એ વાત સિદ્ધાંતમાં કઈ છે, હવે એ વાતને લઈને તું એમ કે માટે હું ભોગવું છું, માટે હું ભોગવું છું, મને બંધ પડવાનો નથી, માટે હું ભોગવું છું, તો અમે તને પૂછીએ છીએ કે શું તને ભોગવવાની ઈચ્છા છે? બંધ નથી પડતો એ વાત તો બરાબર, ચાલ કે પરદ્રવ્યને ભોગવવાથી જ્ઞાનીને બંધ નથી પડતો એ વાત બરાબર, પણ તને એ નથી પડતો તો પછી તારે ભોગવવાની ઈચ્છા થઈ, તો પછી તને ભોગવવાની ઈચ્છા છે? આપણે એમ જોઈએ કે અહીંયા કોઈ છે નહીં, કોઈ દેખનાર નથી, તો લાવ આ વસ્તુ લઈને ચાલ્યા જઈએ. એક તરફ આપણે એમ માનતા હોઈએ કે કોઈની વસ્તુ લેવી એ ચોરી કહેવાય, અને કોઈ પદાર્થ છે એ આપણે વિના પૂછે લઈએ તો પણ એ ચોરી કહેવાય, અને બીજી તરફ આપણે કોઈ ત્યાં ઊભું નથી, કોઈ જોતું નથી, એટલે માટે લઈને ચાલ્યા જઈએ, આ બરાબર છે? આ તો હોય નહીં. એટલે સિદ્ધાંતમાં એમ કહ્યું કે પરદ્રવ્યના ભોગવવાથી બંધ થતો નથી, માટે હું ભોગવું છું, તો તને ભોગવવાની ઈચ્છા થઈ, તને ઈચ્છા છે એમ થયું એનો અર્થ તો, અને ઈચ્છા છે અને વળી તું કહે કે મને બંધ નથી, એ કેવી રીતે બને? તને ઈચ્છા છે તો પછી બંધ પડવાનો જ છે. જો તને ઈચ્છા છે તો તું ભોગનો રસીલો છે, ભોગમાં તને રસ છે, અને તો તને જરૂર બંધ પડવાનો. માટે જ્ઞાનરૂપ થઈને તું પરિણમન કર, જ્ઞાનરૂપ થઈને વસ, અર્થાત શુદ્ધ સ્વરૂપમાં નિવાસ કર, જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મામાં જ રહે, અને આવો વિતરાગનો માર્ગ છે. શું કહે છે કે જ્ઞાનરૂપ થઈને વસ, શુદ્ધ સ્વરૂપમાં નિવાસ કર, એટલે કે ઘરમાં નહીં, કુટુંબમાં નહીં, પૈસામાં નહીં, રાગમાં નહીં, બીજે ક્યાંય બહારમાં ક્યાંય નહીં. જ્યાં જ્ઞાન છે ત્યાં જ્ઞાન ક્યાં છે? પુસ્તકમાં જ્ઞાન નથી, ભગવાન આત્મા પોતે જ્ઞાન સ્વરૂપ છે, ત્યાં જ્ઞાન છે. એવા જ્ઞાન સ્વરૂપ શુદ્ધ સ્વરૂપમાં તું નિવાસ કર. જ્ઞાની થયો છે તો જ્ઞાન સ્વરૂપમાં નિવાસ કર, જ્ઞાન સ્વરૂપે રહે, નાયક થઈને રહે. શું કહ્યું કે તું જ્ઞાની છે તો જ્ઞાયક સ્વરૂપે જ તું શોભે છે. જ્ઞાન રૂપ થઈને વસ, શુદ્ધ સ્વરૂપમાં નિવાસ કર, એટલે કે ઘરમાં નહીં, કુટુંબમાં નહીં, પૈસામાં નહીં અને રાગમાં પણ નહીં, પણ શુદ્ધ ચિન્હ માત્ર વસ્તુ પ્રજ્ઞા બ્રહ્મ સ્વરૂપ પોતે છે, જ્ઞાન સ્વરૂપ પોતે છે, તેમાં વસ. અને આને બહુ સરસ રીતે રૂપમાં કહ્યું છે કે પરથી ખસ સ્વમાં વસ, એટલું બસ. આવું ટૂંકું ને ટચ કહેવામાં આવ્યું છે, પરથી ખસ સ્વમાં વસ, બસ પછી બીજું કઈ કરવાનું નહીં, એટલે એટલું બસ. પરથી ખસ ને સ્વમાં વસ, સિદ્ધાંતનો સાર એમાં તો સમાય છે. અહીંયા આગળ ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે ભોગવવાની જો ઈચ્છા કરીશ અથવા જો અજ્ઞાન રૂપે પરિણમીશ તો તું ચોક્કસ પોતાના અપરાધથી બંધને પામીશ. શું કહે છે કે શુદ્ધ સ્વરૂપમાં નિવાસ કર, અને જો એમ નહીં કરે અને ભોગવવાની ઈચ્છા કરીશ તો ચોક્કસ તારા પોતાના અપરાધથી તને બંધ પડશે. ચોક્કસ તું પોતાના અપરાધથી કર્મબંધને પામીશ. અહીંયા ધ્રુવમ શબ્દ પડ્યો છે ને, એટલે ધ્રુવમનો અર્થ કરે છે ચોક્કસ. ચોક્કસ એમાં કોઈ શંકા જ નથી કે તું અપરાધને કારણે બંધને પામે, એમાં કોઈ શંકા નથી. ચોક્કસ તું તારા અપરાધથી બંધને પામીશ જો તું શુદ્ધ સ્વરૂપમાં નિવાસ નહીં કરે અને ભોગવવાની ઈચ્છા કરીશ તો તને બંધ પડશે, પડશે ને પડશે જ. ભોગવવાની ઈચ્છા કરીશ, ભોગવવાનું તો બાજુ પર રહ્યું, ભોગવાય કે ન ભોગવાય એ વાતને તો પછી વિચારવાની, પણ ભોગવવાની ઈચ્છા માત્ર એ અપરાધ છે. કેમ એ અપરાધ હશે? ભોગવવાની ઈચ્છા કરવી એને અપરાધ શા માટે કહેતા હશે? પ્રભુ આત્માનો ભોગવવાનો સ્વભાવ નથી, જ્ઞાન સ્વભાવ, આનંદ સ્વભાવ, સુખ સ્વભાવ, શાંતિનો સ્વભાવ છે. એને પર પદાર્થને ભોગવવાનો સ્વભાવ ક્યાંથી આવ્યો? અને એવા પર સ્વભાવને ગ્રહણ કરતા, એટલે કે પરને ભોગવવાનો ભાવ એ પરભાવ છે, એવા પરભાવને ગ્રહણ કરતા એ વિભાવ ભાવે પરિણમતા એને બંધ પડે, પડે ને પડે. એટલે પરને ભોગવવાનો ભાવ એનો ભાવ હોઈ શકે નહીં. એ વિભાવ ભાવ એ પર ભાવ છે, અશુદ્ધ ભાવ છે, અજ્ઞાન ભાવ છે, મિથ્યા ભાવ છે. અને એવા ભાવે થતા શું થાય? કર્મનો બંધ જ થાય, બીજું કાંઈ થાય નહીં. ભલે ને શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય, ગમે તે ભાવ હોય, પણ કર્મનો બંધ જ થાય. એ વાત અહીંયા તો સમજાવી છે કે છે કે ચોક્કસ એવા ભોગવવાના ભાવને કારણે તને બંધ પડશે. આત્માના આનંદ રસને ભૂલીને જો તું વિષયના ભોગનો રસ લઈશ તો જરૂર તને અપરાધ થશે, અને તે પોતાના અપરાધથી જરૂર તું બંધાઈશ. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે જેને આત્માના આનંદના રસનો અનુભવ થયો છે એવા ધર્મીને પરદ્રવ્ય પ્રત્યે ભોગવવાનો રસ હોતો નથી. સ્વરૂપના રસિયાને પરદ્રવ્યને હું ભોગવું એવો ભાવ હોતો નથી. ક્યારેક કોઈક વખત અસ્થિરતાને કારણે એવો ભાવ થાય છે, એ જુદી વાત છે, પણ એને એમાં રસ નથી. તેને વિષય રસની ભાવના હોતી નથી. ગુરુદેવ કહે છે કે જુઓ, શાંતિનાથ ભગવાન, કુંથુનાથ ભગવાન, અરનાથ ભગવાન 16, 17, 18 તીર્થંકર એ ચક્રવર્તી હતા અને કામદેવ પણ હતા. 96,000 સ્ત્રીઓનો અને અપાર વૈભવનો યોગ હતો, પણ તેમાં તેઓને રસ ન હતો. જ્યારે અજ્ઞાનીને તો અંદર રાગનો રસ પડ્યો હોય છે. અહીં કહે છે કે જો ભોગવવાના રસપણે પરિણમીશ તો અવશ્ય અપરાધ થશે. ભોગવવાની ઈચ્છારૂપે તું પરિણમીશ તો તને અપરાધ થશે અને અવશ્ય બંધાઈશ. કર્મનો બંધ પડશે, પડશે ને પડશે જ. ધર્મ તો કોઈ અલૌકિક ચીજ છે પ્રભુ. એને અનંતકાળમાં આવું સાંભળ્યું, વિચાર્યું, જાણ્યું નથી, અને આમ ને આમ એ ભવના ભ્રમણ કરે છે. એટલે અહીંયા તો મહાપુરુષો આપણને આવું તત્વજ્ઞાન સમજાવે છે અને સ્વરૂપમાં જવા માટે પ્રેરણા કરે છે. ભાવાર્થ ઉપરના પ્રવચનમાં કહે છે કે જ્ઞાનીને કર્મ તો કરવું જ ઉચિત નથી. કર્મ શબ્દે ક્રિયા, પુણ્ય અને પાપની ક્રિયા જ્ઞાનીને કરવી ઉચિત નથી. કર્મ શબ્દ કહેતા ક્રિયા, પુણ્ય અને પાપની ક્રિયા, એ કોઈપણ ક્રિયા જ્ઞાનીને કરવી ઉચિત નથી. દયા, દાન, વ્રત આદિ પુણ્યની ક્રિયા અને હિંસા, જૂઠ, ચોરી, વિષય વાસના આદિ પાપની ક્રિયા, એમ સર્વ કર્મ, સર્વ પ્રકારની ક્રિયા એ જ્ઞાનીએ કરવું ઉચિત નથી. એટલે કે એનો એ કરતા હોઈ શકે નહીં, એનો એ ભોગતા પણ થાય નહીં. એ થઈ જાય છે એ વાત જુદી છે, પણ એને એ કરવું ઉચિત નથી. ભોગના રસના પરિણામ કરવા જ્ઞાનીને ઉચિત નથી. જો પરદ્રવ્ય જાણીને પણ તેને ભોગવે તો તે યોગ્ય નથી. પરદ્રવ્યના ભોગવનારને તો જગતમાં ચોર કહેવામાં આવે છે, અન્યાયી કહેવામાં આવે છે. શું કહ્યું એ? કે ભગવાન આત્માના આનંદ સિવાય જે પરવસ્તુ, શરીર, મન, વાણી, ધન સામગ્રી આદિ અને પુણ્ય પાપના ભાવ છે, તેને હું ભોગવું છું એમ જો માને છે તો તું પરને ભોગવે છે, માટે તું ચોર છો. બહુ સ્પષ્ટ કર્યું. આગળ 411 પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે જુઓ, સિદ્ધાંતમાં ઉપભોગથી જ્ઞાનીને બંધ કયો નથી કે તેને તે જાતનો રસ નથી. સિદ્ધાંતમાં શું કહ્યું છે? કે ઉપભોગથી જ્ઞાનીને બંધ પડતો નથી, કારણ કે તેને તે જાતનો રસ નથી. તે જાતનો રસ નથી એટલે ઉપભોગનો રસ નથી, એની ઈચ્છા નથી. જ્ઞાનીને કોઈ કર્મને કારણે, સામગ્રીને કારણે એમાં જરાક રાગ આવી જાય તો એ બળજોરીથી તે ભોગવે છે, પણ તેમાં એને સુખ બુદ્ધિ નથી, ઇષ્ટ બુદ્ધિ નથી. પુરુષાર્થની મંદતામાં રાગનું જોર છે એમ જાણીને ભોગવે છે, પણ ભોગવવાની ઈચ્છા નથી, સામગ્રીની ઈચ્છા નથી, માટે ત્યાં તેને બંધ કર્યો નથી. આ સિદ્ધાંતની વાત છે. હવે કહે છે કે જો પોતે ઈચ્છાથી ભોગવે તો તેને અપરાધ થાય, અને ત્યાં બંધ શા માટે ન થાય? એટલે કે બંધ જરૂરથી થાય. શું કહ્યું? કે રસ લઈને ભોગવે કે આ સામગ્રીને હું ભોગવું એવી ઈચ્છા કરે અને ભોગવે, ભોગવાય કે ન ભોગવાય એની વાત નથી, પણ ઈચ્છા કરે છે તો અવશ્ય બંધ થાય છે. ભોગવવાનો જે રસ છે તે અપરાધ છે, અને તેથી રસ લઈને ભોગવે તો અપરાધી થતા જરૂર બંધ થાય. પણ જ્ઞાનીને તો રસ ન હોય, એને ઈચ્છા ન હોય. આ પાના ઉપર છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે જો પોતે ઈચ્છાથી ભોગવે, ઈચ્છા એટલે રસ રૂચિ, ભોગવવાનો રસ, જો પોતે ઈચ્છાથી ભોગવે એમાં આ સારું છે અને હું ભોગવીશ તો મને ભોગને કારણે બંધ પણ નહીં પડે એમ ઈચ્છા કરે છે તો એ સ્વચ્છંદ થઈ ગયો, એ અપરાધ થઈ ગયો. અને આવો સ્વચ્છંદ જ્ઞાનીને હોય જ નહીં. જો એવા સ્વચ્છંદે વર્તે તો જ્ઞાની અજ્ઞાની થઈ જાય અને એને તો પાપનો બંધ પડે, અનંતાનું બંધીનો બંધ પડે. કેમ કે આવા ભોગ ભોગવવા છતાં પણ મને સિદ્ધાંતમાં કહ્યું છે તે પ્રમાણે બંધ પડતો નથી, કેમ કે એ પર પદાર્થ છે, હું તો એનાથી જુદો છું, એટલે આત્માને ક્યાં બંધ પડે છે. જો આવું એ શાસ્ત્રમાંથી સમજ્યો હોય તો સમજવું કે એ સ્વચ્છંદી છે, એ શાસ્ત્રને બરાબર સમજ્યો પણ નથી. વર્તમાનમાં ઘણા લોકો એવા નિશ્ચય આભાસી થઈ જાય છે, માત્ર નિશ્ચયની વાતને જ પકડે એટલે એવો નિશ્ચય આભાસ થાય. નિશ્ચયની વાતને નિશ્ચયની વાત તરીકે સમજવાની છે અને સાથે રહેલો વ્યવહાર છે એ જાણવા જેવો છે, એ આદરણીય નથી એમ એને ગ્રહણ કરવાનું છે. લક્ષ નિશ્ચયનું જ હોય, વ્યવહારનું લક્ષ હોય જ નહીં. નિશ્ચય આભાસી કહીએ એટલે ખરેખર સાચા અર્થમાં જે સમજ્યો નથી નિશ્ચયની વાતને એને નિશ્ચય આભાસી કહ્યો છે એમ નથી. નિશ્ચય આભાસી એટલે નિશ્ચયની વાતને સમજ્યો છે ને વ્યવહારને નથી માનતો એને નિશ્ચય આભાસી નથી કહ્યો. ઘણા લોકો નિશ્ચય આભાસીનો અર્થ પણ સમજતા નથી. નિશ્ચય આભાસીની વાત કરી એટલે વ્યવહારના રસિયા કૂદવા માંડે છે કે જો આ વ્યવહારની વાત નથી ને એટલે નિશ્ચય આભાસી. ના, એમ નથી. નિશ્ચય આભાસીનો અર્થ તો કે જેને નિશ્ચયનો આભાસ છે, નિશ્ચય પ્રાપ્ત નથી. જેને નિશ્ચય પ્રાપ્ત છે એ તો આત્મજ્ઞાની છે અને આત્મજ્ઞાની હોય એને સહજ રીતે વ્યવહાર છે એ વ્યવહાર તરીકે જ હોય, એનો એક જ્ઞાતા દ્રષ્ટા જ હોય, બીજું કાંઈ હોય નહીં, એ એમ જ હોય. એટલે સિદ્ધાંતમાં તો બરાબર જ કહ્યું છે અને સિદ્ધાંત એમ જ છે. એટલે સ્વચ્છંદે તો કોણ વર્તે છે કે જે નિશ્ચયને બરાબર યથાર્થ સમજ્યો નથી એ સ્વચ્છંદે વર્તે છે, એ નિશ્ચય આભાસી થાય છે. એટલે કે જે વ્યવહારને મુખ્ય માને છે એ વ્યવહાર આભાસી, એ પણ સ્વચ્છંદે જ છે, એ પણ સ્વચ્છંદે જ છે. સ્વચ્છંદની વાત આવી છે એટલે આ વાત તો કરીએ. એ એમ માનતો હોય કે જો આ નિશ્ચય આભાસીની વાત આવી એટલે આપણે તો વ્યવહારમાં બરાબર બધું કરીએ છીએ, પૂજા ભક્તિ વિનય આદિ વર્તે છે એટલે આપણને સ્વચ્છંદ નથી. ના, તમે પણ પ્રભુ એમ માન્યતા કરો છો કે વ્યવહારમાં આપણે બરાબર છીએ એટલે આપણે ધર્મમાં છીએ, એ જ સ્વચ્છંદ છે, એ સ્વચ્છંદ છે. તમે તમારી જાતે કરેલું એ છે, એ વિતરાગ વાણીથી વિપરીત વાત છે. શુભભાવને ધર્મ માનવો એ પણ સ્વચ્છંદ છે. એટલે બંને વાતને બરાબર સમજવાની છે. અહીંયા સ્વચ્છંદની વાત કરીને તો એ સ્વચ્છંદની વાતને બરાબર સમજવાની છે કે આત્મજ્ઞાની સંતને જગતના બધા પદાર્થો પોતાથી જુદા ભિન્ન લાગે છે અને પછી એમ થાય કે એ ભોગવવાથી મને બંધ પડતો નથી તો હું ભોગવું એવી જો ઈચ્છા થાય તો એને અહીંયા સ્વચ્છંદ કહ્યો છે. એ સ્વચ્છંદની અહીંયા તો વાત સમજાવી છે. એટલે એને એવી ઈચ્છા થાય જ નહીં એમ અહીંયા તો કહેવું છે. એટલે જે પર છે એને ભોગવવાની ઈચ્છા થાય એ તો ચોરીનો ભાવ છે, અન્યાય છે એમ અહીંયા ભાવાર્થમાં કહ્યું. જો પોતે ઈચ્છાથી ભોગવે, ઈચ્છા એટલે રસ રૂચિ, ભોગવવાનો રસ, જો પોતે ઈચ્છાથી ભોગવે તો પોતે અપરાધી થયો અને ત્યાં બંધ કેમ ન થાય. એટલે કે એને બંધ જરૂરથી થાય. ગુરુદેવ કહે છે કે બધું આમાં આવી ગયું. જ્ઞાનીને શુભભાવમાં રસ નથી, રસથી શુભભાવ કરે તો તે અપરાધી થાય ને તો તેને અવશ્ય બંધ થાય, શુભ બંધ થાય એટલે પુણ્યનો બંધ થાય. તો પછી પ્રશ્ન કર્યો, પણ જ્ઞાની વ્યવહારથી પુણ્ય પાપના ભેદ કરે ને, કે આ પુણ્ય અને આ પાપ, પુણ્ય સારું અને પાપ ખરાબ, એવું વ્યવહારથી તો જ્ઞાની કરે કે ના કરે? ગુરુદેવે સમાધાન આપ્યું છે કે વ્યવહારથી કરે છે પણ બે બંધના જ કારણ છે એમ તે જાણે છે. પુણ્ય ને પાપ છે, બે છે, પણ બંને બંધના કારણ છે એમ એને જાણે છે. બહુ સ્પષ્ટ કરી દીધું. તો આ રીતે આ કળશ 151 આપણે અહીંયા પૂરો કરીએ છીએ. હવે આપણે સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
सुखनाम अनंत सुसंत चरी दिन रात रहे तद ध्यान मनी प्रशांति अनंत सुधामय जे प्रणमो पद ते वर ते जयते प्रणमो पद ते वर ते जयते।